અત્યારના કોઈ જીવને એવા પરિણામ નથી કે સાતમી નરક માંથી. આમ આપણને લગે પાંચમો આવે છે, બહુ જ પાપનો અત્યારના કાળ છે અને છતાં સાતમી નરક કેમ જાય, અને ચોથી ચોથા આરે ક્યાં જાય છે? જેમ અહીંયા આરાધનાની પૂર્ણતા નથી એમ પાપની પણ અધિકતા નથી. અત્યારના પુરુષાર્થ એવો નથી કે પૂર્ણતા તમે પ્રાપ્ત કરીએ, અત્યારના એવા પુણ્ય નથી કે પ્રત્યક્ષ શ્રી શંકર પરમાત્મા. એની નિરાધના થતી હોય કેવી થતી હોય છે? પરોક્ષમાં. અને ચોથા આરામાં તો પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન હોય અને છતાં એને શું કરે? નિરાધના થઈ કેવી પડે છે? એ અહીંયા કેવી અનંત વિપરીતતા, અનંત દોષ. કારણ કે ફરીથી પોતાના અનંત ગુણ ગુણમય આત્મા તત્વનું શું કરે છે? નિષેધ કરે છે, નકાર કરે છે કે હું ચૈતન્યમય ભગવાન આત્મા નથી. હું તો શરીર વાળો, ધર્મ વાળો, રાગાદી વાળો એમ આત્માનો વિષય છે. બીજું પરમાત્મા વિચાર કરીએ, પરમા જગતમાં પડદ્રવ્ય કેટલા છે? અનંતા પડદ્રવ્યના અસ્તિત્વને ભિન્ન ન માનતા એનો હું કરતા ભોગતા અનંત સામ સામે છે. સામે અનંતતાનો જેવું યથાર્થ સ્વરૂપ છે એવું ન સ્વીકારતા હું એનો માલિક છું, સ્વામી છું, કરતા હતા છું. એ ધર્મના નિમિત્તે આપણે ગીતાના ભાવના કરીએ. અનાદિકાળથી આ સમય સુધી હું મિથ્યાત્વ એટલે પોતાના સ્વભાવ પ્રત્યેનો અનંત ક્રોધ, જીનેન્દ્ર દેવે કહેલા વાણીનો વિષય. વાણીમાં છ દ્રવ્યની સ્વતંત્રતા આવે અને આપણે છ દ્રવ્યને એકબીજાના કરતા માને, આ એવા અનંત ક્રોધથી હું ઘેરાયેલો છું. અનંત દુઃખ થી વેદન થી પીડિત છું. હવે આપણે જમા ધર્મ પ્રત્યે ભાવના કરીએ. મને આ અનંત કાળના અનંત દુઃખના વેદન માંથી મને મુક્ત કરો. હે જમા ધર્મ, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. જેમ તમના પાસે ક્ષમા માગીએ તેમ અહીંયા પણ જમા ધર્મ પ્રત્યે હવે મારા ભૂતકાળના ને આ સમય સુધીના દ્વેષ કોને કહેવાય? રુચતું નથી, ગમતું નથી, રસદાયક લાગતું નથી તો આત્મા તત્વ કે આત્માની વાત આપણને રુચિકર લાગતી નથી. એ જ આત્મા પ્રત્યેનો ક્રોધ છે, દ્વેષ છે. અને એ આજે દ્વેષ ભૂલીને આપણે ક્ષમા ધર્મ પ્રત્યે ભાવના કરીએ છીએ. એવી રીતે માધવ ધર્મ, માધવ તો ખબર છે તો ક્યાં કસાયથી રહી છે? માન કસાય. આપણને માન કસાય છે એટલે સ્વીકારી છે, પણ જો પુણ્યમાં ઉદય હોય એની અધિકતા ધરાવે છે. દીનપણાના માનમાં એ જયારે એનો ઉદય પંચીને પુણ્યનો આવશે તો અભિમાન ત્યાં ઉદય રહે છે. ત્યારે પણ ઉપેક્ષા થવી એનું નામ માર્ગ છે. તો હું માન રૂપી મેલ છે અને એમાં અભિમાન થી હું પોળો થઈને ફરું છું. ગુજરાતીમાં કહે પોળો થઈને ફરે એટલે કેવું? આમ ગુજરાતીમાં એ રીતે કહીએ જમીન થી ઊંચું પધાર ચાલે છે એનો. ઇંગ્લિશ માટે ડાઉન ટુ અર્થ નહીં. એમ જો એક મેલ છે, માન રૂપી મેલ છે અને એમાં અભિમાનથી હું પોળો થઈને ફરું છું. જે શરીર આદિ થી લઈને પાયના નવા સંયોગો પ્રાપ્ત થાય છે तेनु में अधिकता करी तेनु बहुमान अभिमान सम्मान करीने ने मारा स्वभाव नु अपमान स्वभाव नु अपमान जेम आप सबने यीशु देख करने देखा रहे हैं विभिन्न संसार में अपराध जिनके अपराध राध एटले शू छे प्रसन्नता सारू कार्य अने एनाथी रही एनु नाम शू कहेवाय छे अपराध एम स्वभावनु अधिकता स्वभावनु बहुमान स्वभावनु सम्मान ए सारी वात अने एनाथी विपरीतता एनु नाम शू छे अपमान तो जे जे संयोगो जे जे सुभाषु भाव थया आ एनी में अधिकता करी એમાં મહાનપણું ઇષ્ટપણું અધિકપણું એમને માનીને મેં મારા સ્વભાવનું અપમાન કર્યું છે સ્વભાવનું અપમાન જેની સાધનામાં જ્ઞાનીઓને જગતના માન સન્માન થઈ જાય છે એવા સ્વભાવને આપણે શું કર્યું છે અપમાન કર્યું છે જેમ કોઈકનું અપમાન કરે સામાન્ય માણસો નું એ અલ્પદોષ છે પણ કોઈ રાજા નું અપમાન કરે એને દ્રષ્ટાંત બનેલું બુદ્ધે શ્રી કહેતા રાજા ભાવનગર માં હતા એના રાજમહેલ માં પોતાના ખંડ માં સુખર હતા એમાં એક ચોરે શું આવ્યો આવ્યો રાજમહેલ માં જોયું નાની મોટી ચોરી કરીને ગયો એને રોગ લાગ્યો અહીંયા તો કઈ છે નહીં પાછો બીજી વખત દિવસે પાછો ગયો અને ત્યાં ચોરી કરવા જાય છે રાજા જે ખંડ માં સુતા છે ત્યાં અને અવાજ થાય છે રાજા એને પકડે છે એ રાજા છે શું લે છે હાથમાં શું લે છે તલવાર લે રાણી કે અરે રે આવા બિચારા ચોર ને પીછે એની હિંમત કેટલી બાર માં ચોરી કરે એ પણ દોષ છે પણ કેવો છે અલ્પ પણ જ્યાં હું સુતો છું એ જ રૂમ માં આવીને એ ચોરી કરે એ દોષ કેવો એમ જગત માં આપણે કોનું અપમાન કરી રહ્યા સંયોગ ની અધિકતામાં પુણ્ય ની અધિકતામાં આપણે કોનું અપમાન કરી રહ્યા છે ખરેખર એક સર્વત્ર એ ચૈતન્ય તત્વ ને આપણે યાદ કરીએ હવે મને ક્યારે જગત માં સંયોગી ભાવની અધિકતા ન હોય મારે ઉપાસવા યોગ્ય જગત માં સર્વોત્કૃષ્ટ માનવા યોગ્ય મારો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે એમ માળતો ધર્મ એ મને આજે કહે છે તો હવે આજે નિર્માણતા ના વૈભવ થી હું મારા ચૈતન્ય સ્વરૂપ મેલ માં હું જઈને સાદી અનંત કાળ એની આરાધના અહીંયા આપણે ક્યાં ના ક્યાં છીએ શરૂઆત કરવાથી કરી છે માન રૂપી મેલ છે અને અભિમાન થી થોડા થઈને ભરીએ છીએ હવે માતા ધર્મ થી શું છે કયો વૈભવ નિર્માણતા નો વૈભવ મને ક્યારે સંયોગ ની અધિકતા નથી એવું નિર્માણ પણ આથી હું મારા ચૈતન્ય મહેલ માં વસીને સાથી અનંત કાળ નું આનંદ મેદન સર્વે માટવ ધર્મ થી આપણને શીખવાનું પણ છે એવી રીતે આજવ ધર્મ આજવ એટલે શું છે માયા માયા તો નહીં કહેવાય માયા કહો કપટ કહો દગો કહો પ્રપંચ કહો તો નહીં કહેવાય હોય કે નાથી વિપરીત કેવું અને જેવું કે એવું હોય નહીં માયા કેવું નામ એમ આપણે માયા શું કહીએ છીએ કે હું શબ્દોમાં ને વિકલ્પ માત્ર એમ વિચારું છું કે અત્યારે જ હું આ શરીર એ જળ અચેતન પદાર્થ છે એનાથી જુદો હું છે તમે બોલું છું શું શરીરની ભિન્નતાની વાત વિકલ્પ શું કરું છું શરીરનો હું કરતા હટતા નથી પુણ્યથી ધર્મ નથી અમે છતાં ભવિષ્યના જે વિપરીતતા આ જ સમયે મારા પરિણામમાં શું પરિણામ થઈ રહ્યું અભિપ્રાય શેનો ચાલી રહ્યો છે આ માયા નથી તો બીજું શું છે વચનમાં કાંઈક છે વિચારમાં કાંઈક છે અને અભિ ઉપાયમાં એનાથી પૂર્ણપણે વિકસિત થઈ રહ્યું છે. આ જ સમયે મારા અભિપ્રાયમાં તો શરીર સાથે એકતા બુદ્ધિ પડી છે અને આવો હું માયા વાળો આત્મા છે. માયાચારી છે ક્યારેક એમ આપણા પરિણામ અભિપ્રાયમાં શું છે અને બાયમાં ભાષા અને વિકલ્પમાં શું છે. યથાર્થ વસ્તુ સ્વરૂપની વિપરીતતા એ જ મોટું માયા જાળ માં કોઈ સાથે રમત રમે છે. કોઈ સજ્જન વ્યક્તિ હોય ઘરમાં આપણા વડી વડીલો સાથે રમત રમત એનાથી બોલવું કંઈક ને પાછળ એમ આપણે કોની સાથે રમત રમે માયાની રમત કોની સાથે રમીએ છીએ. અરે આવો ભગવાન સ્વરૂપ આત્મા જેની આરાધના ગંધર્વથી લઈને બધા કરી રહ્યા છે, જેની આરાધનાના ફળમાં પૂર્ણતા કમાય છે એવા આત્મતત્વ સાથે એ માયા રમત રમી રહ્યો છું અને હું સ્વચ્છંદપણે વર્તી રહ્યો છું. સ્વચ્છંદ સ્વચ્છંદ એટલે શું? સ્વચ્છંદપણું તો બે રીતે હોય છે. કોનું સ્વચ્છંદપણું છે? વિચાર દ્રષ્ટિનું કે સમય દ્રષ્ટિનું? સ્વચ્છંદ મનમાં જેવો અભિપ્રાય જેવો વિકલ્પ એ પ્રમાણે કોઈ શક્ય શું છે ત્યાં સુધી પહોંચવાનો એ વિચાર જ ન કરે મનમાં ગમે. તો જ્ઞાની પણ એવું છે પોતાના અનુભવમાં જેવું તત્વ આવ્યું છે એવું પોતે અભિપ્રાય કરે છે એ સ્વતંત્ર પણ છે. અને ભાઈમાં કેવું છે? પ્રસંગી પણે હું પરણી રહ્યો છું. અરે આવા પરિણામો મારા જીવનમાં થઈ રહ્યા છે તો એનું ફળ વર્તમાન પરિણામનો જવાબ આપણે બધાએ આપવાનો છે. એમ લાગે કે અત્યારના કરી લઈએ છે કોણ જોવા જોયું છે કોને ખબર પડશે. ખરેખર એક એક સમયના આપણા પરિણામ છે એના સાક્ષી કેટલા છે? કેટલા સાક્ષી? અનંતા સિદ્ધ ભગવાન જેને કહેવાના કે બધા જ આપણા પરિણામોના સાક્ષી છે કે પરિણામોનું ફળ આવશે ત્યારે હું પશ્ચાતાપ કરવાનો પણ કદાચ અવસર છે. આર્ય ધર્મ આપણને કહે છે સરળપણે આત્માની આરાધના કરે. જેની પ્રગતિમાં આત્મિક સરળતા છે વિતરાકતાની સરળતા છે એ આત્માની સાધના એ કરશે. આર્ય ધર્મ છે એનાથી આગળ સત્ય ધર્મ અનાદિકાળથી માંડીને આજ સુધી જૂઠા સત્યની સામે જૂઠા જૂઠા એટલે શું? અહીંયા ભાષા રૂપે જૂઠું પડશે. એ કલશ ટીકામાં જૂઠા કેવો શબ્દ ક્યારે ખાતા? કલશ ટીકામાં જૂઠા છે. લેવા યુદ્ધો પણ એટલે શું? જે પોતાના અસ્તિત્વમાં ન હોય એટલે રાજમંદિર કે જૂઠા છે. વ્યવહાર જૂઠો છે એટલે શું? જેનો જે પોતાના ત્રિકાળી અસ્તિત્વમાં નથી એ બધા કહેવાય છે જૂઠા. આમ સામાન્ય જૂઠા અસત્ય એટલે ખોટું પહેલું છે. એક અધ્યાત્મ શૈલીમાં શું છે? જેનું મારા અસ્તિત્વમાં હોવા પણ નથી એ બધા મારા માટે કહેવાય છે જૂઠા છે. તો અનાદિકાળથી આજ સુધી જે કોઈ મારામાં નથી ચાહે સો ભેદભાવ હો ચાહે સો વિભાવ ભાવ હો અને ચાહે સો સ્વદ્રવ્ય સંયોગ હો એમાં જ મેં મારા પણો માયલો અને આ જ મોટું અસતનું સેવન. આ જ મોટું વિપરીત પણો અસત્ય છે. હવે આજે મારે મારા ત્રિકાળી સત સ્વરૂપ સત છે જેવો અહીંયા કોણ છું ત્રિકાળ સત સ્વરૂપ ત્રિકાળ અસ્થિ સ્વરૂપ મારી હૈયાતી મોજુદી જેને બીજી ભાષામાં શું કહીએ પરમ પ્રાણામિક ભાવ. પરમ પ્રાણામિક એટલે કેવો? પ્રાણામિક એટલે શું? જીવના પાંચ असाधारण भाव सेमा होते સ્વરૂપ ભગવાન આત્મા છે એના હવે હું શરણ માં જાઉં છું અને જેનું મારામાં અસ્તિત્વ નથી ચાહે તો ક્ષાયિક ભાવ હો ચાહે તો ગમે તે સાપેક્ષ ભાવ હો એ હવે જે મારામાં નથી એમાં હું ક્યારે મારું મમત્વ એકત્વ હવે હું કરીશ અને એ સતધર્મ આપણને એક પ્રેરણા કહો સંદેશ કહો ઉપદેશ કહો એ આપણને આપે છે. ટીકાળી સતનો જે આશ્રય લે છે એને વર્તમાન એનો સ્વતા છે એ શુદ્ધ રૂપે થયા વગર નિર્મળ રૂપે થયા વગર રહેતો નથી. એના પછી શૌચ કર્મ લોભ થી રહીત એ પવિત્ર થાય. સામાન્યપણે લોભ ને શું કહેવાય છે? પાપનો પાપ. કારણ કે આ જીવ લોભ ને વશ શું કરે છે? શું કરે છે? લોભ ને વશ ક્રોધ પણ કરી લે છે, લોભ ને વશ માયા રચી લે છે, મોહને લોભ ને વશ પોતાનું માન. અને એક વિચારી લેવું, લોભ કોને હોય? જેની પાસે અધિક સંયોગ સામગ્રી છે એને લોભ હોય. સંયોગ હોય કે ન હોય, દેવ પર્યાયમાં આટલા સંયોગો અનુકૂળ હોવા છતાં હજી અધિકતાનો સૂર્યા કરે છે. મને ઓછું કેમ? કારણ કે દેવોની પણ ત્યાં શું હોય છે? જુદી જુદી કેટેગરી હોય છે. એમાં નાનો દેવ હોય કે શું વિચારે? મને મોટા જેવું કેમ થાય? એનાથી મોટો કોણ? અરે અતિ સામગ્રી હોવા છતાં ઘણી વાર તો વિચારવા જેવો છે. મેળવતા જેટલો કાળ ગયો છે એટલો ભોગવાનો મળશે કે નહીં? અને છતાં લોભ વૃત્તિ રહી જાય. આપણે વાંચીએ છીએ કેટલા મીંડા ચડાવેલા હોય છે, કેટલા એને ભોગવવાનો પણ નથી રહેવાનો તો પૂર્ણા માટે. અને ઘણી વાર અહીંયા પૂછ્યું હશે, ગમે છે વિદેશોમાં તો શું છે, 17-18 વર્ષના છોકરા થાય પછી મા બાપને શું? મારે તમારા પૈસા જોતા નથી, તમારા અંદાજે એક વિચાર કરી. છોકરાઓ ને જોતા નથી અને આપણે લઈ જવાના નથી અને છતાં મમ પાછું છે. અહીંયા જેવું તો ઘણા ને થઈ જતો હશે કે કેતા અમે અમારું જીવન કરી લઈએ છીએ, અમારી કઈ ચિંતા. આપણા પરિણામ ને માટે વિચારવા જેવું છે, એને જોતા નથી અને આપણે સાથે લઈ જવાના નથી. એમને હંમેશા ગુરદેશી ના શબ્દો માટે ખાદ જ લાગે. ખાદ ખબર પડે 5 કરોડ કમાણો છે, એમ થાય 10 કરોડ કેમ નથી? હંમેશા એને શું થવાની છે ને? તારા માટે ગણો છે પણ હંમેશા નજર માં શું આવે છે? લોભ કસાઈ ની સામે પોતાના પરિપૂર્ણ તત્વ નો એવી મહિમા આવે, હું પૂર્ણ તત્વ છું તો પછી મારે કોનો લોભ કે તૃષ્ણા, મારે કોની અપેક્ષા? પૂર્ણ તત્વ નો સ્વીકાર નથી એટલે આ લોભ કસાય અતિ પરિવર્તન. જેને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ ગઈ હોય હવે એને કેની આકાંક્ષા, કોની જરૂરિયાત? એ અહીંયા શૌચ ધર્મ કે છે, એ જ પવિત્રતા છે. કઈ પવિત્રતા છે? પૂર્ણ પવિત્ર તત્વ નો સ્વીકાર કરીને દરેક પ્રકારની વાંછા લોભ છોડવો એ જ ખરેખર શું છે? पवित्र परोचे अनादिकाल धन शरीर परिवार वगैरह साथ एकता करीने मैत्री करीने तेनाती मोहित थईने एमां हूँ एकाकार थई रह्यो छुं અને લોભ રોગ થી પીડિત થઈને હું મલિન અપવિત્ર લોભ રૂપી શું છે રોગ છે સંયોગોની મૈત્રી કરી અને લોભ રૂપી શું થયો રોગ થયો અને એનાથી હું અપવિત્ર થયો હવે મને હે સૌચ કર્મ તું પવિત્ર નિર્મળ શુદ્ધ ઉજ્જવળ બનાવ અને એનો મને શું આપ લાભ લાભ ખબર નહીં હોય ગુજરાતી શું કે લાભ સમાયા લાભ એટલે લાભ એટલે પ્રાપ્તિ આપણે કે મને આનો લાભ થયો લાભ છે એટલે તો હવે મને લોભ નથી જોતો મને શું જોવે છે પવિત્રતાનો જ લાભ એટલે કે પ્રાપ્તિ મારે લોભી હવે નથી થવું મને હવે લાભ એટલે પ્રાપ્ત થવું અપવિત્ર અશુચિ એવું સમયસારમાં આવે છે ને પછી કઈ ગાથા છે બહુ ફેમસ છે 72 ગાથામાં અને એમાં અપવિત્ર અશુચિ કોને કીધા છે આશ્રવ અને એની સામે ભગવાન આત્મા શુચિ સુકામ છે ભગવાન આત્મા પવિત્ર છે શુચિ છે ઉજ્જવળ છે નિર્મળ છે અમૃતમાચાર્યદેવ કારણ આપે નાયકપણાને લીધે અત્યંત શુચિ છે તો શું વાંચો છે એનો અર્થ શું થયો જ્ઞાતાપણામાં પવિત્રતા છે અને કરતાપણામાં મલિનતા છે અને માર્ગમાં વિપરાગ માર્ગમાં કોની મહાનતા હોય હું નાયકપણે હોવાથી હું કેવો છું અત્યંત સુખી પવિત્ર સંસ્કાર માં કે છે સંયમ ધર્મ આપણે સંયમ ની આપણે વાત કરીએ છીએ સંયમ ના બે પ્રકાર લઈએ છીએ ક્યાં સંયમ ના બે પ્રકાર પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ પ્રાણી સંયમ એટલે છકાઈ ના જીવનની યાત્રા કરવાનો અને ઇન્દ્રિય સંયમ એટલે પાંચ ઇન્દ્રિય પ્રત્યેનો આપણું જે જોડાણ થયેલું છે એને મર્યાદામાં લાવવું સંયમ સમ્યક પ્રકારે યમ મર્યાદામાં લાવવું તો અનાદિકાળથી જેમ સામાયિક પાઠમાં આપણે બોલીએ છીએ અનુગતિ આચાર્યના શું બોલીએ છીએ પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતા પ્રભુ અહીં કહી એ કેન્દ્રિયાદી ભૂમિકા કરતા કદી ડરતો નથી છેદી વિવેદી દુઃખ દઈને ત્રાસ આપો એ મને જે પ્રભુ મને હવે આ હિંસક આત્માને તમે મને ક્ષમા કરો પ્રભુ કર્મ હિંસક આત્મને એવા શબ્દો છે તો ફરીથી ક્યારે પણ પ્રમાદને બદલે ત્યારે આપણે આપણા પ્રમાદને પોષવા માટે સામે કોઈ જીવની હિંસા થાય છે કે નથી થતું મને પણ તત્વની ભાવના ક્યારે પણ સ્વચ્છતામાં ન લઈ તત્વનો અભ્યાસ થતા શું થવું છે ઉલટાનો કે જો મને દુઃખ ગમતું નથી તો બીજા જીવને પણ દુઃખ દેવાનો મને ભાવ કેમ હોય બીજા જીવ દુઃખી થાય મારા નિમિત્તે દુઃખી થાય એવી પ્રવૃત્તિ સુધા આપણે તો શીખી ગયા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે કે ના કરે કે ના કરે કાંઈ ન કરે એટલા માટે હું તો બીજા જીવને દુઃખી કરી શકતો નથી ને અને એટલે મને પાપ લાગતું અને બીજાને દુઃખી જ નથી કરી શકતો સારી વાત છે બીજાને તો દુઃખી કરી શકતો જ નથી અને તમે બીજાને દુઃખી કરવાનો ભાવ પણ થતો કેમ આવ્યું? ભાવ થાય છે એ કેમ આવ્યું? તો જો બીજાને દુઃખી કરતો નથી એમ તું માને છે તો ભાવ શું કામ ઉત્પન્ન થયો? બીજાને દુઃખી કરતો નથી, કરી શકતો જ નથી, ત્યારે ભાવ આવે કેમ? જેમ બ્રજણમાં પાણી નથી એવો આપણને ખ્યાલ છે તો ક્યારે ભાવ આવતો હશે બ્રજણમાં હું આ પાણી પીવા જઈશ નહીં. આકાશમાં ફૂલ નથી એવો આપણને ખ્યાલ છે તો ક્યારે વિચાર આવતો હશે કે આકાશમાં મારે કેવા ફૂલ લેવા, પીળા કે લાલ લેવા? તો જો તું અશક્ય માનતો હો કે હું પડદાનું કાંઈ કરી શકતો નથી તો પછી ભાવ છે ના આવે, અને ભાવ આવે તેનો અર્થ કે તારા અભિપ્રાયને છુપાયેલું કરી. આપણે જગતને ઠગી શકશો આપણા પરિણામને કોઈ આપણે નહીં. આપણને આપણી સાક્ષી આવશે કે મારા પરિણામ ક્યાં ચાલે. તો એ સંયમ ધર્મમાં અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયના ફેલાવથી આવે છે એવું થાય. મુનિરાજની વ્યાખ્યામાં નિયમ સાથે આરતી ગાથામાં શું આવે છે? પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને રહી. ફરીથી બહુ સુંદર એ શબ્દોની પાછળ ફરીથી મુનિરાજ છે. અશરીરી સિદ્ધ ભગવાન જેવા નથી થયા તો શરીર તો છે, અને શરીર હોવાથી શું છે? પાંચ ઇન્દ્રિય છે, કારણ કે શરીર છે એનું બનેલું છે. ઇન્દ્રિયનું ભલે કોઈને ભલે એ કોઈ બે હોય, પાંચ ઇન્દ્રિયનો સમૂહ છે. તો શરીર છે, પાંચ ઇન્દ્રિય છે, પણ પાંચ ઇન્દ્રિયનો ફેલાવ. અને જ્યારે આપણી દશામાં શું છે? શરીર છે, પાંચ ઇન્દ્રિય છે, અને શું છે? ક્યાં સુધી નો ફેલાવ? બાર વગરનો, એટલે ક્યાં સુધી? બે પાંચ વર્ષ પહેલા ક્યાંક ક્યાં હોય, આટલું હોય, એ બધું બધું ક્યારે વહી ગયું હોય, અને છતાં એનું શું રહી જાય? રુચિપૂર્વકની યાદ, ખાલી યાદ નહીં, કેવી રીતે? અને બોલતા બોલતા પણ મોઢામાં શું આવી જતું હોય? અરે ભાઈ, એ દિવસે ખાધું તું, એ આવી તો આપણી ઇન્દ્રિયોનો ફેલાવ થઈ ગયો છે. અને એમની પછી કહી મને ધર્મ કે વૃત્તિને સંકેલવી પડશે. જો ધર્મ કર્મો છે, સંયમ ધર્મ તેની આપણને મેસેજ આપે છે, સંદેશો શેનો આપે છે? પહેલી વૃત્તિ માંથી હવે શું કરી લેજે? તો સંકેલો કરી લેજે, અને એની બદલે તો આપણો શું થતો જાય છે? વિસ્તાર થતો જાય છે, ફેલાવ થતો જાય. ક્યાંથી ક્યાંના બધાને, નહીં આપણા ગામના હોય એને તો બધાને યાદ કરવા જ પડે ને, ક્યાં ફેલાવ આપણો થાય? જેનાથી ખાતી પાંચ ઇન્દ્રિયના ફેલાવથી મને રાત દ્વેષથી રંગાયેલા પરિણામ થયા. લેશિયાનું નામ શું છે? કસાઈ રંગીત પરિણામ, કસાઈ થી રંગાયેલા પરિણામ, એનું નામ શું છે? અને એટલા માટે રંગ પછી તો નામ એ પછી નીલ કૃષ્ણ કાપોર અને એ બીજ પદ્મા અને શુક્ર, એ રંગ પ્રમાણે શાકભાજી નામ એ પાય. અનાદિકાળથી મારા રાગદ્વેષથી રંગાયેલા પરિણામ છે. હવે બસતાવ બસતાવ પ્રમાદ છોડીને મારે પુરુષાર્થની ધારા પ્રગટ કરવી છે, એ મને સંયમ ધર્મ એ મને સંદેશ આપે છે. તેવી રીતે તપ ધર્મ મૂળપણે ઈચ્છાનો નિરોધ કરવાને બદલે ઈચ્છાને દબાવી છે. કારણ કે ખરેખર તો શું કરવું છે? ઈચ્છાનો શું કરવો છે? નિરોધ અટકાવવું છે, અભાવ કરવો છે. અને એનાથી મૂળપણે આધારિત ગાથામાં શું? અનાદિથી અગ્ન મોરૂપી અજ્ઞાનથી કેવા છીએ આપણે? અત્યંત આપણે અને સમયસારમાં આજ એ મૂળ છે, અજ્ઞાની છે, મૂળ કોને કહેવાય? સમય ગતિના આઠમાં અમૂળ છે, મૂળ કોને કહેવાય? જ્યાં હિત અહિતનો વિવેક નથી ત્યાં મૂળ થતા. અનાદિકાળથી મૂળ થઈને ઈચ્છાના નિરોધ કરવાને બદલે ઈચ્છાને દબાવી અને એવી જ રીતે ઈચ્છા ને અભાવ તરફ જવા કરતા મેં શરીર ને ક્ષીણ કરવા તરફ ઉપાધી કરીને શું કરીએ આપણે ઉપવાસ કરીએ એનાથી શું છે તપ છે, તપ થી શું છે નિદ્રા છે, અને નિદ્રા થી શું છે મોક્ષ છે. માટે ઉપવાસ થી ક્યાં પહોંચી ગયા આપણે શરીર ની ક્ષીણ થાય છે અને કાળ ની નિદ્રા થાય છે. બધા શું કેતા તપ કરીએ છે, 24 કલાક ઉપવાસ કર્યો છે, ખાતો નથી, એ તપ થી શું થાય છે એનું નામ કહેવામાં આવતું નથી. તો ખરેખર શું કરવા જેવું છે, આજે જગત થી મુક્ત થઈને કઈ એના ભાવ શું છે જે સુધી આપણે પહોંચતા નથી. તપમાં શું ભાવના કરવી છે, આ તો હું ઉપવાસ કરું છું, બધાને તમે મેસેજ ધર્મ કરી નિર્માણ કર્યું છે, પણ આજે તપનું યથાર્થ સ્વરૂપ જાણીને શરીર આખા જગત થી ગુપ્ત થઈ અનંત આનંદ ના દરિયામાં હું ડૂબકી મારીને મારા આત્માને દેદીપ્યમાન ઉજ્જવળ શોભાનમાન કરવું, આ એનું નામ યથાર્થ તપ છે. પ્રતપંતી ઇતિ તપાવત, એમાં એકાંત સ્થાનમાં કે ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો આવે છે ઔષધમાં. એમ અહીંયા આખા જગતથી કેવું થઈને પુસ્તક જગત જાણે ન જાણે એનાથી પુસ્તક થઈ જગતથી ગુપ્તે તો નાસ્તી આવ્યો. હવે ક્યાં છે જ્ઞાનાનંદ સ્વભાવમાં કેવા થઈ જવું છે, ડૂબી જવું છે. એમાં દિવ કલાક ગણવા નથી કે હવે કેટલા કલાક છે, હવે કાલે તો ઉઠીને શું કરવાનું છે મારે, એ બધા નહીં. અને આવામાં ડૂબીને બુદ્ધિ આત્માને કેવું કરવું છે દેદીપ્યમાન. હવે છે તપની એક વ્યાખ્યા શું આવે છે, સ્વરૂપે પ્રતપન, સ્વરૂપને ઉજ્જવળ કરવો, દેદીપ્યમાન કરવો, એવી તપની હું પ્રાપ્તિ કરું. ત્યાં કર્મ ઉપર રાગ દ્વેષ થાય, સમય સમય થાય છે અને એ થાય છે, પણ એનું મમત્વ છોડતું નથી. એટલે ત્યાં અને આપણને બહુ ગુસ્સો આવતો અને બહાર માં કોઈ આપણે મિત્ર કે બીજા હોય સંબંધી શું કે આપણે બહુ ગુસ્સો બહાર માં કરતા હોય, ભાઈ આવો બધો ગુસ્સો કરો છો, તમારું નામ શું થશે, અનાદિકાળથી કસાઈ નો મેં ત્યાગ કર્યો નથી, કસાય છોડ્યો નથી. જે કસાઈ ને છોડીને બીજો કસાય શા માટે એનું ક્યારેય મને મમત્વ જીતું મને એમ થયું છે કસાય છે તો એ જીવનમાં સફળ સામે શું છે સાધન બડો ગુસ્સો તો રાખવો જોઈએ જેમ જેમ પટે પટો પણ ઉફાડો રાખવો જોઈએ તો અનાધિકારથી કસાય નું કર્તૃત્વ છે સ્વામિત્વ છે મમત્વ છે તો એ શું છે જરૂરી છે ખરેખર તો હીન બુદ્ધિથી પાપ નો ત્યાગ કરીને અને પુણ્ય ને ગ્રહણ કરીને મેં આશરો ભાવ નો પરસો થયો છે કેવી રીતે હીન બુદ્ધિથી હીન બુદ્ધિથી નહીં ખબર પડે હીન બુદ્ધિથી પાપ નો ત્યાગ પાપ કરી તો શાસ્ત્ર માટે નરકમાં જવું પડશે માયાચારી કરી તો ક્યાં જવું પડશે સિરિયસમાં હીન બુદ્ધિ છે કોઈ ભયથી નરક ના અને ના ભયથી એ પાપ ને છોડવી હિંસા આદિ છોડવી ખરેખર સમજણ પૂર્વક કે માને એવા પરિણામ ન હોય એવું તો કહેલું નથી હીન બુદ્ધિ થી પાપ ને પીડા છે તેની સામે શું ગ્રહણ કર્યું છે પુણ્ય ને ગ્રહણ કર્યું છે અને આ રીતે કસાય ની તીવ્રતામાંથી મનતા માર્યો પાપ આશ્રમ ને છોડીને પુણ્ય આશ્રમ માં આવ્યો છું પણ બે થી રહી ત્યાગ ધર્મ માં નથી આવ્યો છું ત્યાગ કોનું નામ કહેવાય તીવ્ર કસાય નું છૂટવું અને મંદ કસાય નું થવું એ ત્યાગ ધર્મ નથી અશુભ ભાવ નું છૂટવું શુભ ભાવ નું થવું એ ત્યાગ ધર્મ નથી આવો મેં ક્યારેય કહેલો જ નથી અને ત્યાગવા યોગ્ય જે વિભાવ છે આશ્રવ ભાવ છે એમાં જ હું એકાકાર થઈ રહ્યો છું અને ખરેખર જો ત્યાગ કર્યો છે તો દ્રષ્ટિ માંથી મેં મારા સ્વભાવ નો ત્યાગ ખરેખર ત્યાગ કોનો કરવો હતો આશ્રવ નો વિભાવ ભાવ નો અને એમાં મેં વિભાવ ભાવ માં પુણ્ય પાપ ની રમત માં રમીને ખરેખર ગ્રહણ કરવા જેવો હતો એવા સ્વભાવ ભાવ નો દ્રષ્ટિમાંથી ત્યાગ કર્યો છે આજે હું ત્યાગ ના વિકલ્પ પણ છોડું છું ગ્રહણ ના વિકલ્પ પણ છોડીને ગ્રહણ ત્યાગ ત્યાગ ઉપાદાન સુરત્વર શક્તિ થી ભરેલા ચૈતન્ય તત્વ નો આશ્રય લઈને હું રત્નત્રય ને પ્રગટ કરું આ જે સાચો ત્યાગ ધર્મ કહેવામાં આવે છે એવી રીતે આકિંચન કર્મોદય સંયોગ મળે છે અને કર્મોદય સંયોગ બે રીતે કર્મોદય શું થાય છે સંયોગ મળે કે છૂટે જો સાતાનો ઉદય હશે અનુકૂળ સામગ્રી મળશે અને પ્રતિકૂળ અને અસાતાનો ઉદય હશે તો પ્રતિકૂળતા મળશે ને અનુકૂળતા ઉદય ને આધીન જ સંયોગો નું આવવું અને એ છૂટવું છે છતાં મેં માન્યું કે આ જે ક્ષેત્ર આવતા સંબંધમાં કે સંયોગો છૂટતા મને ધર્મ પ્રગટ છે બાયથી વસ્ત્ર પાત્ર છોડી દીધા બાયથી નિર્ગ્રંથ પણ લઈ લીધું અને મેં મન ફરીથી શું પીટ્યું છે એ ક્ષેત્ર આવતા સંબંધ જીતો અંદર માંથી એકત્વ જીતો અને છતાં મેં માની લીધું કે મને આ કિંચન ધર્મ પ્રગટ છે મેં મૂર્ખે એટલું પણ શાંત ભાવે વિચાર ના કર્યો કે આ સંયોગ નું આવવું રહેવું અને જવું તો એ ઉદયાધીન છે એ તો સંયોગ છે અને સંયોગ થી આવીને એ જવાના છે એનું જો દૂર થવું ધર્મ હોત તો મરણ કાળે આ શરીર પણ છૂટી જાય છે તે કાળે મને ઉત્કર્ષ સંયોગ નું છૂટવું જો ધર્મ હોત તો મરણ કાળ બીજું નહીં આ કોણ છૂટી જાય છે શરીર છૂટી જાય છે તો ના આજે હું જ્ઞાન નું સમજણ પૂર્વક એક નિર્ણય કરું છું કે આજે હું એટલું જ ભાવના ભાવું છું કે મારા આનંદ ગોળ રૂપી ધન નું મને ગ્રહણ હો આખી ચેન્જે એટલે પરિચયથી અસ્તિત્વ વાત મારે આજે કોનું ગ્રહણ હો મારા આનંદ ગુણ રૂપી ધન નું નિધાન નું વૈભવ નું मने आज प्राप्ति हो एनु मने ग्रहण हो आ तेनु नाम साचु आत्मी संयपणु सेवामां आवे छे। ब्रह्मचर्य पात्रनु सेवन करीने अब्रह्म एवा मिथ्यात्व रागादि परिणामो सेना मैथुन भावती ने मारा आत्मा ने अपवित्र कोई पण इंद्रिय विषयमां लईने કે રાગાદી ભાવે પોતે મૈથુન મૈથુન એટલે પોતાના અસ્તિત્વને છોડીને બીજા સાથે એમ મૈથુન રાગાદી ભાવ શું કરાવે છે ચૈતન્યથી આપણને ચ્યુત કરાવે છે ક્યો રાગ મિથ્યાત્વ સહિતનો કે અસ્તિત્વનો કોઈ પણ રાગ મુનિરાજને પણ છઠ્ઠા ગુણસ્થાનનો 28 ગુણનો રાગ સ્વરૂપની સ્થિરતા માટે કોઈ પણ રાગ એ મિથુન ભાવ છે એનાથી મેં મારા શીલ સ્વભાવને ચારિત્ર સ્વભાવને કિચડ અને કાદવથી જાણે મલિનતા કર્યો હોય એ મલિન કર્યો છે પણ આજે હવે હું પરમ બ્રહ્મ સ્વરૂપ શુદ્ધાત્મા એ જ મારું સ્વ છે એનો જ હું સ્વામી છું આવે છે શક્તિ સંબંધ શક્તિ ધર્મ માને કોની સાથે સંબંધ છે બીજા સાથેનો સંબંધ કર્યો એ મૈત્રને મલિનતા છે હવે અનંતુરમય સુદાત્મા એ જ મારું સ્વ છે એનો હું સ્વામી છું એવા ભાવ વડે હું મારા સ્વરૂપમાં સમાઈ જાઉં છું લીન થઈ જાઉં છું અને લુપ્ત થઈ જાઉં છું આ ખરેખર તેનું નામ બ્રહ્મચર્ય કહેવામાં આ રીતે દસે દસ ધર્મ આપણને વિતરાગતાનો સંદેશ આપે છે સ્વરૂપમાં સમાય જવાનો સંદેશ આપે છે અને એની આરાધના મુનિરાજો નિરંતર કરી રહ્યા છે સમ્યક દ્રષ્ટિ પણ શ્રદ્ધા અપેક્ષા એ જેવું પરિણામ થઈ ગયું છે આજે આપણે ભાવના કરીએ છીએ અને પછી પુરુષાર્થ દ્વારા એવું પરિણામ કરીએ તો આ પરિસંપર્વની સાર્થકતા કહેવામાં આવે